તારીખ 9/1/1992 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
વિકલ્પો ની ક્ષયકરણ શું છે? જીવ વસ્તુ બધા જ પ્રકારના વિકલ્પોનો ક્ષય કરવાનો જેનો સ્વભાવ છે એવી જીવ વસ્તુ છે. દ્રષ્ટાંત આપે છે ભાવાજી કે જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સંયોગ ગુણ છે તેમ અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી રહી પડે છે. વિકલ્પ જીવનો ભાવ, અનુભવ પણ જીવનો ભાવ, બે ભાવ વચ્ચે કેટલો તફાવત છે? કે અનુભવ છે એ સૂર્યપ્રકાશ જેવો છે, વિકલ્પ છે એ અંધકાર. અંધારામાં અજવાળું નથી, અજવાળામાં
અંધારું નથી.
જેમ કે મિથ્યા દ્રષ્ટિ જીવ અત્યારે વિકલ્પમાં ઉભો છે એટલે અંધારામાં ઉભો છે. ક્યાં દ્રષ્ટાંત અંધારામાં ઉભો છે. તો આત્માના અનુભવ વિષય એ અંધારામાં પ્રકાશ નથી, અનુભવનો વિષય જ નથી ખબર. અનુભવ કેવો હોય તો અનુભવ નથીમાં એને અનુભવ નથી. પ્રકાશ ને એ પ્રકાશ ને અનુભવતા એમને એમ લાગે છે કે આ વિકલ્પ સામે આવે છે. એટલો બધો અંતર છે, એ રહી જ છે. અનુભવ પણ સમસ્ત વિકલ્પોથી રહે છે. તો વિકલ્પ નો અનુભવ તો છે, એટલે ખ્યાલ આવે છે કે આ સૂર્યપ્રકાશ ને અંધારા જેટલો માં છે. અનુભવ છે એ જ્ઞાન વિશેષ. એટલે શું કે જ્ઞેયાકાર જ્ઞાન ને સ્વજ્ઞેયાકાર જ્ઞાન વિશેષ. જ્ઞાન વિશેષ કરો પણ આ જે જ્ઞાન વિશેષ આપણે કહીએ છીએ આ જાણું છું, આ જાણું છું, આ જાણું છું, એ વિશે સામાન્ય આકારે થઈ ગયું, સ્વભાવ આકારે થઈ ગયું, સ્વ આકારે થઈ ગયું, એવું વિશેષ છે. વિશેષ હોવા છતાં સામાન્ય માત્ર થયેલું થાય એવું વિશેષ છે. હું કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતા કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે? એ બધાય મટી જાય છે. કેમ કે વિકલ્પ જેને કહીએ એ બધાય મટી જાય કે અમુક વિકલ્પ કોઈ વિકલ્પ રહી જાય એવું પણ કાંઈક હશે અનુભવના કારણે? આ નિર્વિકલ્પ અનુભવ ખબર જઈને પ્રશ્ન છે કે જે અનુભવને નિર્વિકલ્પ અનુભવ કહેવાય છે તે અનુભવ કેવો છે કે જેમાં કાંઈ વિકલ્પ રહેતો હશે, કોઈ સુખમ વિકલ્પ રહેતો હશે, જેમના વિકલ્પ આપી શકાય એવું કાંઈ રહેતો હશે? એમ ઉત્તર આમ છે કે બધા વિકલ્પો મટે છે, કોઈ વિકલ્પ નથી રહેતો, સર્વથા વિકલ્પ નથી રહેતો, વિકલ્પમાં કોઈ અંશ ત્યાં રહેતો નથી. ખરેખર તો શું છે, મટે છે એનો અર્થ એ છે કે કોઈ વિકલ્પ ઉત્પન્ન નથી થયા, વિકલ્પની ઉત્પત્તિ બંધ થઈ છે એને વિકલ્પનો અભાવ થયો એમ કે વિકલ્પ મટી ગયા એમ કહો, નિર્વિકલ્પ થયો તે જ કહે છે. હવે બધા વિકલ્પનો વિભાગ, વિકલ્પના વિભાગ કહે છે કે નયશ્રી અપી ન ઉદયથી, પ્રમાણમ અપી અસ્તમેથી, ન વિદ્મહ નિક્ષેપ ચક્રમ અપી પછી તો યાતુ અપરમ અભિદગ્મ. જે અનુભવ આવતા પ્રમાણ નય નિક્ષેપ પણ જૂઠા છે, જોઈ તો જૂઠા છે નિક્ષેપમાં, શબ્દાર્થ કરો ને તો એમ કરવો પડે કે નય ની લક્ષ્મી ઉદય પામતી નથી, નય શ્રી, શ્રી એટલે લક્ષ્મી, નય ની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણમાં વિકલ્પ અસ્ત થઈ જાય છે, અને નચમ ન વિદ્મ અમે જાણતા નથી કે નિક્ષેપનું ચક્કર ક્યાં ચાલ્યું છે, નિક્ષેપનું તો ચક્કર કહી દીધું એ ક્યાં ચાલ્યું છે, અપરમ એટલે તો પછી બીજાની તો વાત શું કરવી એમ કે છે, જે આત્મા સંબંધીના નય પ્રમાણને નિક્ષેપ છે, જે આત્માને જાણવા માટે પદ્ધતિ ગણવામાં આવે છે, આગમ પદ્ધતિ છે, આત્માને જાણવા માટેની જે આગમ પદ્ધતિ છે એ આ પદ્ધતિના વિકલ્પો નથી, તો બીજા વિકલ્પો તો ક્યાંથી જ હોય એમ કહે છે, અપરમ એટલે બીજા ક્યાંથી હોય એમ કહે છે, એ બધાનો સરવાળો એક જગ્યાએ મૂકી દીધો છે, જે અનુભવ આવતા પ્રમાણને નિક્ષેપણ જૂઠા છે, ત્યાં રાગાદી વિકલ્પોની શી કથા, આવા કામ છે કે રાગાદી તો જૂઠા જ છે, જીવ સ્વરૂપથી બાહ્ય છે, પણ પ્રમાણને નિક્ષેપ બુદ્ધિ દ્વારા એક જ જીવ દ્રવ્યના દ્રવ્યનું પર્યાય રૂપ અથવા ઉત્પાદિત ધ્રુવ રૂપ ભેદ કરવામાં આવે છે, તે બધા જૂઠા છે, અને આ બધા જૂઠા થતા જે કઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે, આ વાત એમને જૂઠામાં શું કહેવું છે એ ખુલી નાખ્યું, જૂઠા છે જૂઠા છે એટલે શું કઈ જીવની પર્યાયમાં થતા નથી એમ છે, એમ નથી, જીવની પર્યાયમાં એવા વિકલ્પો પહેલા થતા હતા અને ત્યારે એ જીવ એ વિકલ્પો રૂપ પોતાનો અનુભવ કરતો હતો, જ્યારે જ્યારે જે જે વિકલ્પો ઉત્પન્ન થતા હતા ત્યારે ત્યારે એ જેવો વિકલ્પ થયો એવો હું એમ અનુભવ થતો હતો, પર્યાય બુદ્ધિ હોવાને લીધે પર્યાયમાં જે વિકલ્પ થાય ત્યારે એવો હું એમ અનુભવ થતો હતો, હવે પોતાના મૂળ સ્વરૂપનો અનુભવ થયો, પરમાત્મા પદનો અનુભવ થયો ત્યારે એને એમ લાગ્યું બોલો અનુભવ મારો જ થયો, કેમ કે ખરેખર એવા સ્વરૂપે હું થયો જ નથી, હું તો જેવો છું એવો રહ્યો છું, ત્રિકાળ અનુભવમાં તો ત્રિકાળનો અનુભવ થયો, હું તો ત્રણકાળ પરમાત્મા સ્વરૂપે છું, તો પછી ઓલા પણ હું માન્યો હતો, હું ફલાણો તમે વિકલ્પ કર્યો એવો અનુભવ થયો, ઈજું થતું સાચું આ છે, સત્ય આ છે, મૂળ સ્વરૂપ છે એ સાચું છે, બાકીનો અનુભવ જૂઠો છે, જેમ જાગ્યા પછી સ્વપ્નનો અનુભવ જૂઠો લાગે છે તેમ સ્વાનુભવ થતા વિકલ્પમાં પોતાનો પોતાપણાનો અનુભવ જૂઠો લાગે છે, આમ છે, જેમ સ્વપ્નું સ્વપ્ન તરીકે સાચું છે, સ્વપ્નું જ નહોતું એમ નથી ત્યાં, પણ સ્વપ્નમાં જે અનુભવ્યું તે જૂઠું હતું, સ્વપ્નમાં કોઈ માર્યું લોહીવાણ થઈ ગયું અને ઘણો દુખવા મળ્યો, જ્યાં વાગ્યું ત્યાં દુખાવો બહુ થયો, એમ આંખ ખુલી ગઈ, કોઈ માર્યું નથી કઈ દુખાવો નથી કાંઈ નથી, આંખથી દુખો સ્વપ્ન તો સ્વપ્ન તરીકે સાચું હતું પણ અંદર જે અનુભવ થયો એ એ જેવી રીતે છે સ્વરૂપનામાં અનુભવમાં સ્વરૂપ જાગૃતિ છે, જેવું સ્વરૂપ છે એવું પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે, જ્યારે અનુભવ છે એમ ખબર પડી કે હું તો આવો જ છું, ત્યારે હું બીજી અન્યથા વિરુદ્ધ રીતે જે કાંઈ ભાઈશું હતું લાગ્યું હતું એ ખોટું લાગ્યું, ખરેખર એવો હું હતો એટલે એવો એવી વાત ગોઠવું છું, આ બધા જૂઠા થતા જે કઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે એ ત્યાંથી લીધું, જૂઠા થતા છે નહીં એમ લેવાય કે જે અનુભવ થતા જે કઈ બધા હતા એ બધા જૂઠા છે, અનુભવનો સ્વાદ આવતા બધું જૂઠું લાગે છે, જે કાંઈ વિકલ્પોમાં હું પણ થયું હતું પોતા પણ થયું હતું એ બધું જૂઠું લાગે છે. એમાં કેટલી બધી વાત લઈ લીધી છે, સંસારની વાત ન લીધી. જુઓ અહીંયા જોઈએ તો ફલાણો માણસ છું, હે પ્રમાણ નહી નિક્ષેપ બુદ્ધિ દ્વારા, પ્રમાણ નહી નિક્ષેપ થી જે જીવ દ્રવ્ય નો જ્ઞાન સમજણ કરતો હતો, એમાં દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ રૂપ ધ્રુવ રૂપ ભેદ એ બધા અનુભવ, એ બધો ભેદ કરવામાં આવતો હતો. ભણે છે ને શાસ્ત્ર, ભણે ત્યારે એને ભણાવે જો ભાઈ ઉત્પાદ ધ્રુવ આવા છે, દ્રવ્યનું પર્યાયનું સ્વરૂપ આવું છે, ભેદ બુદ્ધિમાં ઉભો છે એટલે એમ કે આત્મા અવદ્રવ છે, આત્મામાં ગુણ છે, આત્મામાં પર્યાય છે, આત્મામાં આમ છે, આત્મામાં આમ છે, એ બધો અનુભવ જુઠ્ઠો છે. એ બધા વિકલ્પો નો અનુભવ જુઠ્ઠો છે, એવો એક નિર્વિકલ્પ અનુભવ છે. વસ્તુ નો સ્વાદ એવો છે, થોડું બધું જુઠ્ઠું લાગે આમ છે. શીખડાવે તો આ બધું શીખડાવે, પેલા તો દ્રવ્ય નું પર્યાય શીખડાવે અને ઉત્પાદ વિધ્રુવ શીખડાવે. અધ્યાત્મ માં આવે ત્યારે કે જુઠ્ઠું છે, આગમ માં આમ શીખડાવે ને અધ્યાત્મ માં આમ કહી દે. પછી આગમના વિષયથી અધ્યાત્મનો વિષય કેટલો પર છે એ ઠામ ઠામ નીકળે છે એ વાત. આગમના વિષયથી અધ્યાત્મના વિષયનું લેવલ જ ઘણું જુદું છે. એમાં અધ્યાત્મમાં આગમની વાત ઘૂસાડે તો કોઈ રીતે એને મેળ ખાય એવું નથી. એવું છે વિદ્વાન થયા પછી તકલીફ થાય છે. વિદ્વાન ભણી ભણીને વિદ્વાન થાય, શાસ્ત્ર ભણી ભણીને વિદ્વાન થાય. હવે અનુભવનો વિષય એવો આવે કે આગળના વિષયને જાણે હાવ જુઠ્ઠો કહી દે. રાજનીતિ જેવા શું કહે કે તારું બધું ભણતર જુઠ્ઠું છે. જા એને કિંમત આપવું હોય બહુ, કેમ કે બીજા એટલું ભણ્યા ન હોય, પોતે ભણ્યો હોય એટલું બીજાને એટલું આવડતું ન હોય જેટલું પોતાને આવડતું હોય દ્રવ્યમાં પર્યાયમાં. હવે એને કંઈક જૂઠું છે એ તો આગમની વાત છે. ગુરુભાઈ કે અમે તો આગમને માનીએ, વિજ્ઞાન શું કહે છે અમે તો આગમને માનીએ. આગમ તો ક્યાંય રહી જાય એવું છે, એવો અનુભવ નો
વિષય
લીધું છે. આગમ આગમ ના સ્થાન માં છે, અધ્યાત્મ
અધ્યાત્મ
ના સ્થાન માં છે. આગમ નો ભણ્યો હોય તો અધ્યાત્મ માં આવે અને માધ્યમ થી પ્રયોજન ની શુદ્ધ થશે. પણ આગમ ભણ્યા પછી અધ્યાત્મ માં નહીં આવે તો કાર્ય સિદ્ધિ નહીં થાય. પ્રયોજનભૂત વિષય અધ્યાત્મ નો છે અને એ વિષયમાં બરાબર પ્રવેશ થવો. કોઈ
અનુયોગમાં
ચારે અનુયોગમાં અધ્યાત્મ નીકળે છે, પણ અહીંયા એ વાત નથી. ચાર અનુયોગની અહીંયા તો ચારે અનુયોગમાં આગમ અને અધ્યાત્મ બંને છે. તો આત્મા અધ્યાત્મ તત્વ, આત્મા શુદ્ધ સ્વરૂપે અધ્યાત્મ તત્વ, અને આત્માને આશ્રય કરનારા પરિણામ અધ્યાત્મ, આ સિવાય બધું આગમમાં જાય છે. ચારે અનુયોગમાં, ચારે અનુયોગમાં આગમિક પણ વાત છે અને અધ્યાત્મિક પણ વાત છે. અધ્યાત્મમાં પ્રવેશ થવો જોઈએ, આગમમાં ન થાય તો વાંધો નહીં, પણ અધ્યાત્મમાં તો પ્રવેશ બરાબર
હોવો જોઈએ
અને અધ્યાત્મને સ્વીકારવું જોઈએ. અધ્યાત્મને સ્વીકારતા આગમમાં ની હારે મેળ ન ખાતો હોય તો ગભરાવાની જરૂર નથી. કેમ કે અહીંયા ઉત્પાદ વિધ્રુવ દ્રવ્યગુણ પર્યાય ને જૂઠું જૂઠાપણ કહી દીધું, એ તો બધા જૂઠા છે. કેવી રીતે મેળ કરી એ મેળવવાનો વિષય જ નથી. તારે અધ્યાત્મ એ અધ્યાત્મ છે ને આગળ છે એ.
જેનું
વજન આગમ ઉપર છે અને અધ્યાત્મ ઉપર નથી એનો પત્તો નહીં લાગે. જેનું વજન અધ્યાત્મ ઉપર છે એને સૂક્ષ્મ શક્તિ હોય તો આગમ સૂક્ષ્મ પ્રમાણે ભલે અભ્યાસ કરે, પણ એ અધ્યાત્મને દ્રઢ કરવા અર્થે, અધ્યાત્મને પામવા અર્થે તો વાંધો નથી. અધ્યાત્મને ગૌણ કરે કે અધ્યાત્મમાં પ્રવેશ ન કરે તો એ આગમનો અભ્યાસ એને જરા પણ કાર્યકારી નથી. ભલે અનુપૂર્વક 11 અને 9 પૂર્વક સુધી ચાલે. બીજું મારે વિષય નીકળ્યો છે, આગમનું જ્ઞાન છે એ પરલક્ષી જ્ઞાનમાં થઈ શકે છે, અધ્યાત્મમાં નહીં થાય. પરલક્ષી
જ્ઞાનમાં
એ પરલક્ષી જ્ઞાનમાં અનાદિથી જીવ ઉભો છે, એ દશામાં આગમનો અભ્યાસ થઈ જશે, પણ એ દશામાં અધ્યાત્મનો અભ્યાસ
નહીં થાય.
આગમ અધ્યાત્મને જુદું પાડીને એ કરવું છે કે પરલક્ષ છોડાવવું છે અને સ્વલક્ષમાં એને લાવવું છે. અધ્યાત્મ મૂળ વાત એ છે કે કેમ આને જૂઠા કે છે તો કે એ પરલક્ષ બધું સમજો છે. ઉત્પાદ વળી ધ્રુવ અને દ્રવ્યગુણ પર્યાયનો વિષય તું પરલક્ષ જે સમજો એ સમજો, ન સમજો બધું જૂઠ છે એમ કે છે. સમજો એ ન સમજાય જેવું છે. કેમ કે વસ્તુ તો કઈ ભાસતી નથી, એવા ભેદ પ્રભેદ સમજતા પરલક્ષમાં, પરલક્ષ સમજતા કઈ વસ્તુ તો ભાસતી નથી. ત્યારે આમાં કરવું શું આ પ્રશ્ન થાય છે. દિલ્હી કાયમ કરે 2-3 કલાક બે બુદ્ધિ છે એટલે બધું આ બધું વાંચીને આપણું મગજ પ્રમાણે સમજીને વાત કરીએ, પણ ખરેખર અંદરમાં કાંઈ શકાતું નથી. છે શું કેવી રીતે છે આ બધું વ્યવસ્થિત વાત કરી. અંદર પ્રયોગથી અંતર પ્રયોગથી કરવા જેવી વાત છે, એટલે કપડા વાંચીને શાસ્ત્રો વાંચીને કાંઈ શીખેલીને કોઈ કામ થઈ જાય એવું છે નહીં. અને એમાં અંધારું જ રહેવાનું છે, ગમે એટલું ભણી ભણીને ભણે ગમે એટલા વર્ષ, પણ અંધારું એ. કારણ કે વિકલ્પ પોતે જ અંધારું છે, વિકલ્પમાં અજવાળું નથી. અનુભવમાં જે પ્રકાશ છે એ વિકલ્પમાં
નથી
છે ને, અને વિકલ્પ ઘણો પણ અનુભવ કરે છે.
સોગાણીનો પુસ્તકના કલસ્તિકામાં માલ મળે
અધ્યાત્મ ભણો છે ને, અધ્યાત્મ પોતાનું ટીકા છે રાજમલજીની પિતા છે. એમાં એવું છે એટલો અનુભવ નો વિષય જે અભેદ સ્વરૂપ શુદ્ધ નિશ્ચય નો વિષય શું છે કે જે અનુભવમાં આવે છે એવું અભેદ સ્વરૂપ એની સમીપ જાય એટલું અધ્યાત્મ છે. સ્વરૂપની સમીપતા થાય એ અધ્યાત્મિક લાઈન થી થાય, અને વિકલ્પ છે એનાથી દૂર જોવો જવાનું છે, એનાથી દૂર થવું જોઈએ તો એ પદ્ધતિ બરાબર છે. એટલે આપણે ત્યાં શું છે જે કૃપાલુદેવ આપશો એકાવનમાં જે બીજી વાત કરી, બીજું સંકેત જેને કીધું સ્પષ્ટ પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ 471-472 માં એને સુધારસ કીધો. શું અને સમયસાર એને સ્વરૂપ નિશ્ચય કહે છે. ઉપદેશ સારે એમાં કૃપાળુદેવે એને અસ્તિત્વ ગ્રહણ કહે છે. સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપ નિર્ણય, સ્વરૂપ પ્રતિભાસ અથવા સ્વરૂપને ભાવભાસ મૂકો, આત્માની ઓળખાણ કયો, સુધારો કયો, અસ્તિત્વ ગ્રહણ કયો, આ બધું એકાદ છે. અને સ્વરૂપ લક્ષ કયો, સ્વરૂપ લક્ષ પણ એને કહેવામાં આવે છે. આ બધું એકાદ છે, એક જ પર્યાયના બધા નામ છે. સ્વાધ્યાય કરીને ભાવભાષણ સુધી આવવું જોઈએ. પછી જે પરમનો પુરુષાર્થ છે એ અનુભવનો પુરુષાર્થ છે, એ પહેલા અનુભવનો પુરુષાર્થ નથી. તો ત્યાં સુધી શું કે જે શોષણ વીર્યનો અને જ્ઞાનનો શોષણ છે એ લક્ષ્ય થવાને અર્થે હોવો જોઈએ. લક્ષ થવાને અર્થે જે કાંઈ પ્રયત્ન કરવામાં આવે અને લક્ષ્ય થાય તો એને સ્વાનુભવનો પુરુષાર્થ જાગે, સ્વાનુભવનો મહિમા પણ આવે, સ્વરૂપનો મહિમા પણ આવે અને અનુભવ થાય. હવે જે લક્ષ્ય થવા માટેનો જે કાંઈ પુરુષાર્થ છે એમાં એકલા વિકલ્પ છે તો કે નહીં. હવે ત્યાં શું છે કે બહુભાગ જીવો તો શાસ્ત્રો માટેને વિકલ્પ જ એકલા કરે છે. જ્યારે ખરેખર જે સ્વરૂપ લક્ષ્ય છે અથવા ભાવભાષણ છે એ એક પ્રયોગ દ્વારા થયેલી જ્ઞાનની કેળવણી છે. એટલે લક્ષ્ય છે એ પ્રયોગપૂર્વક થાય છે અને પ્રયોગમાં આવે તો જ લક્ષ્ય થાય. એટલે ત્યાં એકલા વિકલ્પ નથી. આ અંદરથી એક લાઈન જુદી પડે છે ને એ સાંધે છે અનુભવ સુધીની વાતને. અને બહારની જે વિકલ્પ વિચારની લાઈન છે મોક્ષનું જન્મતા શરીર થઈ શરૂ થઈ છે એ તૂટી જશે, એ છૂટી જશે એમ છે. સ્વરૂપ લક્ષ થયું છે કે નથી થયું આ પહેલો સવાલ છે. કારણ કે આપણે બે તબક્કા કરી નાખ્યા, એક તો મનુષ્યની ભૂમિકામાં જેને સ્વરૂપ લક્ષ નથી થયું એવો મુમુક્ષુ વાંચી વિચારી સાથો સાથ પ્રયોગ કરી અને સ્વરૂપ લક્ષ સુધી પહોંચે, આ પ્રથમમાં પ્રથમ કર્તવ્ય આવે. જે જીવને જે મુમુક્ષુ જીવને સ્વરૂપ લક્ષ થાય એને શુદ્ધાત્માના વિકલ્પો ઉપરાંત એનો અંતર્મુખી પુરુષાર્થ ચાલુ થઈ જાય અને એ પુરુષાર્થ દ્વારા એને સ્વરૂપ અનુભવ થાય અને વિકલ્પ છૂટી જાય, બંધ થઈ જાય, કશા તો એમ બે તબક્કે અનુભવ સુધી પહોંચી એમ વ્યવસ્થિત વિચાર મૂક્યો. નહીતર શું થાય કે જે પુસ્તક આવ્યું, જે શાસ્ત્ર આવ્યું, જે કાંઈ અનુભવી પુરુષોના વચનો આવ્યા, જે કાંઈ એવું વાંચે માણસ અર્થઘટન કરે થોડું સારું પણ લાગે, કેમ કે એ તો આત્મા તો અનંત શક્તિનો પિંડ છે એની વાતો છે, એ તો એટલે એની વાતમાં સાતા ઉપજે એવું છે. અંદર અનંત શાંતિ ભરી છે ને એટલે એની વાત કરનારને સાતા ઉપજે એવું છે ને સાંભળનારને સાતા ઉપજે એવું છે. એ તો સાતા તો ગમવાની જ છે, એ સાતાથી સંતોષ માનવા જેવો નથી. કેમ કે એ સાતા ટેમ્પરરી છે, કૃત્રિમ છે, એ સાતા ટકી નહીં શકે, પછી એ સાતા મળી જશે.
ત્રણ દિવસ પહેલા આપે સામાન્ય શુદ્ધ પર્યાય અને વિશેષને અશુદ્ધ પર્યાય માની અને ધ્રુવ દ્રવ્ય ત્રણ ભાગ પાડેલા, એમાં જે 15મી કાતા નિયમ સાથે છે કારણ શુદ્ધ પર્યાય અને કારણ એમાં કઈ લાગુ પડે.
કારણ શુદ્ધ પર્યાય તો ધ્રુવ નો ભેદ છે,
ધ્રુવ નો ભેદ,
પર્યાય નો ભેદ નથી.
બરાબર,
ઉત્પાદન રૂપ વાળી પર્યાય નો ભેદ
નથી,
એ ધ્રુવ નું વર્તમાન છે. એ રીતે ભેદ છે, ધ્રુવ ત્રિકાળી છે, એનો વર્તમાન એવું જે એક ભેદ એને કારણે શુદ્ધ કરી જાય. આમ ખરેખર તો વસ્તુનો સ્વાદ આવતા એ જુઠ્ઠા લાગે છે.
બરોબર,
એમણે અહીંથી ઉપાડ્યું. આ બધા જૂઠા છે કે એનું જૂઠાપણું થતા જે કાંઈ સ્વાદ આવે તો આમનો અનુભવ લેવો એમ કે એ હાથે લાગે ને સ્વાદ આવે એમ બે વાત નથી થવાની. એમાં શું કહેવું છે? આવો વિચાર કરતા કોઈને સાતાની શાંતિ પણ ઉપજે છે. કાં તો તત્વનો વિચાર છે ને, આત્મતત્વનો વિચાર છે. આમાં શુદ્ધ નિશ્ચય નથી, આત્મા આવો શુદ્ધ છે, એમાં અનંત 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 શાંતિ ભરેલી છે, શાંત શાંત રસનો કંદ છે. તો એવા વિકલ્પ વખતે સ્વાદ આવ્યો એમાં એ વિકલ્પ જૂઠો ભાઈ શકે? એ જૂઠા થતા સ્વાદ આવે તો અનુભવ એમ કહે, નહીતર શું થશે? કે એ એવા વિકલ્પ કરતા શાંતિ લાગે છે, માટે આપણે એવા વિકલ્પ કરવા,
અનુભવ
એ બધા એનો અનુભવ માને આપણે એવા જ વિકલ્પ કરવા. એ વિકલ્પ કર્યા કરો, આપણે એ જ વિકલ્પ કરો. એટલે એ સ્વભાવને સાધવાને બદલે વિભાવને સાધવા માટે પ્રયત્ન કરીએ છીએ, અભિપ્રાય ઊંધો થઈ જશે.
ખરેખર તો જીવને ખરેખર તો જીવને વેદન જોવા ખરેખર તો જીવને વેદન જોવા બાબતનું ધ્યાન જ નથી
દેવાનું. એ વિષય
જ્ઞાન બધાને છોડીને સ્વ સ્વરૂપમાં જાય.
જ્ઞાન આત્મામાં વ્યાપ વ્યાપક પણ થાય એ સંસર્ગ બોલ્યો. સંસર્ગ એટલે આર પાર. સંસર્ગ નો અર્થ શું? આર પાર. શેમાં આર પાર? આત્મામાં પ્રદેશ, પ્રદેશમાં વ્યાપી જાય. પ્રમાણ ની નિક્ષેપની વ્યાખ્યા કરે છે કે પ્રમાણ એટલે યુગપદ અનેક ધર્મ ગ્રહ જ્ઞાન, તે પણ એક વિકલ્પ છે. પ્રમાણનો પણ એક
વિકલ્પ
વિકલ્પ છે. નહીં તો વસ્તુના કોઈ એક ગુણનું ગ્રહ જ્ઞાન તો તે પણ એક વિકલ્પ છે. અને નિક્ષેપ એટલે ઉપચાર ઘટનારું જ્ઞાન, નહીં નો વિષય ઉપચાર થતો તે પણ વિકલ્પ છે. ભાવાર્થ આમ છે કે અનાદિકાલથી જીવ અજ્ઞાની છે, બરાબર? જીવ સ્વરૂપને, જીવનું જે અભેદ સ્વરૂપ છે એને જાણતો નથી, વિવિધ સ્વરૂપ નથી તે જાણતો નથી. એના વિશે જ્ઞાની છે એ વિષય. તો જ્યારે જીવ સત્વની પ્રતીતિ આવવી છે ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સ્વાધવામાં આવે છે. આમાં શું શું કાઢવું? તો શું પોતાના સ્વરૂપને જાણતો નથી. હવે જે સ્વરૂપથી અજાણ છે, અભેદ મૂળ સ્વરૂપથી, એવા મૂળ સ્વરૂપની પ્રતીતિ આવવી ઈચ્છે, પહેલાં તો એને ભાવના થવી જોઈએ કે મારે મારા સ્વરૂપની પ્રતીતિ કરવી છે જેવો છે. અને જેવી રીતે એ પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે, જેવી રીતે તેવી રીતે, એનો અર્થ શું પણ? સાધના હોય તે સાધના ગુણ ગુણી જ્ઞાન દ્વારા થાય છે, બીજો ઉપાય તો કોઈ નથી. ગુણ ગુણીનું જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એટલો ગુણ ગુણીનો તો ભેદ પડશે. તે જ્ઞાન સ્વભાવ અને સ્વભાવવાન એટલો તો ભેદ પડ્યા વિના નહીં રહે. તેથી વસ્તુ સ્વરૂપને ગુણ ગુણી ભેદરૂપ વિચારતા એની પદ્ધતિ સિસ્ટમ લઈએ તો પ્રમાણને નિક્ષેપ વિકલ્પો ઉપજે છે. તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં ભલા છે એટલે ઓળખવાના કાળમાં એ વિકલ્પો આવશે, તો પણ સ્વરૂપ માત્ર અનુભવતા બહુ સરસ વાત કરી છે. જેવી રીતે તે કેવી રીતે એમ કહે છે, કે તું વિકલ્પમાં ઉભો છે. ગુણ ગુણી ભેદથી પ્રમાણને નિક્ષેપથી સમજવાનો પ્રયત્ન કરો કે આગમ પદ્ધતિ છે. આગમ એટલે અનુભવ, અનુભવી જીવોએ નિરૂપણ કરેલી પદ્ધતિ. હવે તું ભેદમાં ઉભો છો અને આ પ્રમાણને નિક્ષેપના ભેદથી વાત ચાલે છે. હવે એ ભેદ ઉપરથી અભેદ સમજી લેવાની વાત છે. એ કેવી રીતે કરવી? આજે પણ પ્રશ્ન થોડો વેધક હતો. જ્ઞાન લક્ષણ છે, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વભાવે આત્મા ઓળખાય છે, પણ એ વાતમાં કાંઈ મેળ ખાતો નથી. પ્રશ્ન શું હતો? છે જ્ઞાનથી આત્મા ઓળખાય છે એ વાત કઈ કઈ અંદરમાં કઈ મેળ કરી શકાતો નથી કે કેવી રીતે જ્ઞાનથી આત્મા ઓળખાય છે. જ્ઞાનમાં પણ બે વાત છે, એનો પ્રશ્ન એમ હતો. આ બધું જ્ઞાન પરલક્ષી છે. જે કાંઈ જગતનો વ્યવહાર ચલાવીએ છીએ તે જગતના વિષયનું જ્ઞાન પણ પરલક્ષી છે. એ જ જ્ઞાન શાસ્ત્રમાં જોડીએ છીએ ત્યારે શાસ્ત્રના દ્રવગુણ પર્યાય સમજીએ છીએ, એ બધું જ્ઞાન પરલક્ષી છે. હવે એ પરલક્ષી જ્ઞાનમાં આત્મા ઓળખાય એ તો બને નહીં, અને સ્વલક્ષી જ્ઞાન છે નહીં. ઓળખાય ત્યારે સ્વલક્ષ થાય છે. હવે ઓળખવા માટે શું કરવું? પરલક્ષી જ્ઞાનમાં ઊભા છે જ્ઞાનનો પર્યાય છે, પરલક્ષી જ્ઞાનનો જે પર્યાય છે એને સ્વલક્ષી કરવો છે. હા, સ્વલક્ષી કરવો, પણ એમાં તમે એકલો જ્ઞાન વિશેષ અને જ્ઞાયાકાર વાળા જ્ઞાન સિવાય બીજું કાંઈ જોવો તો તમે બીજું કાંઈ ના જોવો. જ્ઞાનની વિવિધતા છે, જ્ઞાન વિશેષ છે તો આ બધા જ્ઞાનના વિશેષ, સામાન્ય વગર વિશેષ છે તો જ્ઞાન સામાન્ય તો વિશેષ તમે જાણ્યું, આ જાણ્યું તે જાણ્યું, દ્રવગુણ પર્યાય જાણ્યા, ખાવા પીવાના જગતના બધા વિશે જ્ઞાન સામાન્યનું શું, એના ઉપર ધ્યાન કર્યું કે ન્યા આવી ગયું અનુભવ પદ્ધતિઓ. જ્ઞાન સામાન્ય એક તો સૂક્ષ્મ છે, અનેકવિધ પ્રકારના જે જ્ઞાન વિશેષો છે એ સ્થૂળ છે. એના વિષયો જે છે એ બધા પણ નિયો પણ બધા સ્થૂળ છે, બરાબર. રાગાદી ભાવો પણ સ્થૂળ છે. તો જ્ઞાન સામાન્ય ઉપર આવવું હોય તો એ તો સૂક્ષ્મ છે. હવે એમાં જ્ઞાન વેદન છે, જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે, તો સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી અંતરંગમાં આવો. જ્ઞાનના અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જો તમે આવો તો તમે કેટલી જગ્યાએથી ખસી જાઓ? બધેથી ખસવું પડે. પરદ્રવ્યો, રાગાદી ભાવ, એ પરદ્રવ્યો પ્રત્યેનો ભાવ છે, રાગાદી ભાવ અને પરદ્રવ્યો જણાતા એવા જ્ઞાન વિશેષો, એ બધેથી ખસો ત્યારે જ્ઞાન સામાન્ય ઉપર આવો, પછી સ્વલક્ષ કેમ ન થાય? ખરો પ્રેક્ટિસ આ વિશે જાણવાનો નથી, પ્રેક્ટિસ નથી. પ્રેક્ટિસ કર્યા વગર ત્યાં સુધી આવે છે ને? પ્રેક્ટિસ કરશો તો સ્વલક્ષ થઈ અને અનુભવ સુધી પહોંચાશે. આ વાત નવી લાગી છે, ચાલતી નથી.
મને તો બધું 12 વાગે નીકળી જવું છે.
તમારે આરામનો ટાઈમ થાય છે. ધ્યાન દર્શન તો મેં કહ્યું કે ધ્યાન નથી જોયું. સમજાતું આવું કઈ સમજાતું જ નથી. એમાં ઓળખવામાં એ જ્ઞાન સામાન્ય સદ્રશ જ જ્ઞાન સ્વભાવ છે. અને ઓળખાણનું લક્ષણ એ છે કે જ્યારે અનંત જ્ઞાનનું સામાન્યપણે સામર્થ્ય ભર્યું છે, અનંત જ્ઞાન ભર્યું છે સામાન્યપણે છે, એટલું બધું સામર્થ્ય છે કે એનું રૂપ પાછું અનંત સુખ છે. અનંત જ્ઞાનનું રૂપ અનંત સુખ છે. અને જીવને જોઈએ છે અનંત સુખ, જોઈએ છે થોડું સુખ નથી જોતું. કોઈ જીવને થોડું સુખ નથી જોતું, પૂરું સુખ કાયમ કાયમ જોઈએ. એ ત્યાં છે અને એની હયાતી એટલે અસ્તિત્વ ગ્રહણ થાય. હયાતી ગ્રહણ થાય એટલે અસ્તિત્વ ગ્રહણ થાય, એનું નામ ઓળખાણ છે. પછી પુરુષાર્થ જાયલો રહીએ અને આ પરિસ્થિતિ આવે. આ રીતે તો કોઈ વાત વ્યવસ્થિત છે એટલો ખ્યાલ નથી અત્યારે. વાંચ્યું છે, સાંભળ્યું છે અને મંદિરમાં પ્રવચન કર્યા છે કે ત્યાં વાત તો નહીં. બુદ્ધિ તો એક શક્તિ છે, જેની ઇલેક્ટ્રિસિટી એક શક્તિ છે. વાયર હાથમાં પકડે તો પ્રાણ છૂટી જાય સેકન્ડોમાં, અને નહીતર જેટલા સાધનને લગાડે કેટલા કામ થવા માંડે. ફ્રીજને લગાડે તો ઠંડુ પાણી મળે, ઠંડા પીણા મળે, હીટરને લગાડે તો ગરમ પાણી મળે, શું પંખાને લગાડે તો હવા નાખે, શું જેટલા એપ્લાયન્સીસ છે ને જેટલાને લગાડે એટલા કામ કરતા થઈ જાય. શક્તિ તો શક્તિ છે, શક્તિ તો છે કીધું. જ્યારે આપણામાં શક્તિ છે એ તો વિશ્વાસ આવે છે, જેને શક્તિ છે એને તો વિશ્વાસ આવે. મારામાં તો શક્તિ છે કે બીજામાં નથી દેખાતી. હવે એ શક્તિથી મેળવવું છે, હું પૂછું થોડું એને એ શક્તિથી શું મેળવવું છે. એ શક્તિથી પૈસા મેળવવા છે, એ શક્તિથી આબરૂ મેળવવી છે. સૌથી મોટી આબરૂ છે પૈસા કરતા જ,
આબરૂનું વધારે થતો
જાય. મનુષ્ય પર્યાયમાં પૈસા કરતા આબરૂ મોટી છે. આબરૂ મળતી હોય તો પૈસા જતા કરે. અને એમાં આબરૂમાં પણ કોઈને મંડળમાં મોટાય હોય, કોઈને ઘરમાં મોટાય હોય, કોઈને બજારમાં મોટાય હોય, કોઈને ગામમાં મોટાય હોય, નગરપતિ છે તો કોઈ પ્રાંતનો ચીફ મિનિસ્ટર હોય, તો કોઈ દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય, અને પ્રેસિડેન્ટ બુશ જેવા કોઈ વર્લ્ડ ફિગર હોય, તો એ શક્તિ ત્યાં કોઈ નાના મોટા પદમાં લગાડેલી છે. વર્લ્ડ ફિગર સુધી જવું છે કે ત્રણ લોકોનો નાશ થવું છે. જો શક્તિ જ છે અને તારે ઉપયોગ કરવો છે તો ત્રણ લોકોનો નાશ થઈ શકે. ત્રણ લોકોનો નાશ થવું છે તારે કે ગ્રામ પંચાયતનો પ્રમુખ થવું છે મંડળીનો, શું કરવું તારે? એને ચોંક લાગે છે. આ વાત મને કહે શક્તિનો ઉપયોગ જ કરવો છે, અને જો આ ઊંચામાં ઊંચું પદ મળે એવું છે તો નીચું પદ શું કરવા લેવું છે? ખબર નથી આપણે એ વાત તો જો માણસ વર્લ્ડ ફિગર થાય તો થયો, દુનિયામાં બધા ઓળખે, દુનિયામાં એના નામથી બધા એને ઓળખે, એના આત્મામાં હોય એવું બધા ઓળખે છે, એને સુખ થાય ખરું. ઈ પદ ટકાવાયને જે આકુલતા થાય, આ જાપાનમાં આવ્યું છે પ્રેસિડેન્ટ ન્યૂઝ ગળી પીડ્યો. મિટિંગ ચાલતી હતી જાપાનના વડાપ્રધાન સાહેબ, આ કરતા કરતા વસ્તુ એવી છે, એટલી ક્ષણિક છે. હવે એમાં અહંપણું કર્યું હોય, જરાક અંદર મૂંઝવણ શરૂ થાય શારીરિક અસ્વસ્થતા ઊભી થાય. સેકન્ડમાં ખબર પડી જાય જ્ઞાન કયું છે, હવે કંઈક ગડબડ મોટી છે અંદર. જેટલી મોટા એને વેધી છે, અહંપણું કર્યું છે, એનું રિએક્શન સીધું આવે, સીધું મૂર્છિત થઈ જાય. અરે આ બધું એક ઝાટકે મૂકી દેવાનું, તો મૂર્છા ખાઈ જાય. પછી જેમ આવ્યું છે એટલું જીવે, પણ ખાઈ જાય મૂર્છામાં પહેલો જ. આ હાલત થાય દુઃખમાં, દુઃખમાં ધકેલા હતા. દુનિયાનો કહેવાતો મોટો માણસ એક સેકન્ડમાં અનંત દુઃખમાં ધકેલાઈ જાય, મૂર્છા ખાઈ જાય એટલે. અને ભાનમાં રહે શરીર છે ક્યાં, એને સુખ માટે કર્યું, દુઃખ માટે કર્યું, કે બધો ધંધો દુઃખ માટેનો કર્યો, એને સુખ માટે કાંઈ નથી. એટલે વિકલ્પાત્મક દશામાં ગુણ ગુણી ભેદથી કે નય પ્રમાણ નિક્ષેપથી સ્વરૂપને ઓળખવાના કાળમાં તે વિકલ્પો ઠીક છે, હોય છે, ભલા છે, એટલે હોય છે. એટલે નય ચક્રમાં લીધું છે કે તચ્ચ અન્વેષણ કાળે, તચ્ચના તત્વના અન્વેષણ કાળે યુક્તિ માર્ગ થી આત્મા જણાય છે. પ્રમાણ ને નિક્ષેપ એ યુક્તિ માર્ગ છે. નો આરાધના સમયે, આરાધના સમયે નહીં, કેમ કે અહીંયા તો પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષ વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ અંશ દ્વારા વસ્તુનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. કચકો અનુભવ જમવા જ્યાં વસ્તુ જ પ્રત્યક્ષ છે, પછી યુક્તિની કાંઈ જરૂર પડતી નથી, યુક્તિના આલંબનની જરૂર નથી પડતી. પરોક્ષતામાંથી પ્રત્યક્ષતામાં કેમ આવવું, કે પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. 751 નો બીજો ગુરુ આ ચોખ્ખી વાત આ છે. એ 9મો કવશ છે, 10મો કવશ. આત્મસ્વભાવમ પરભાવજન્યમ આપૂર્ણમ આદિ અનંત વિમુક્તમેકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધમેવ વ્યદેતિ. શુદ્ધને અભ્યુદેતિ, શુદ્ધને એટલે નિરૂપાધિ જીવ વસ્તુ સ્વરૂપનો ઉપદેશ પ્રગટ થાય છે. શું કે છે અહીંયા, વચનની વાત કરે છે કે નિરૂપાધિ રૂપ જે જીવ વસ્તુ છે એનો જે વચનાત્મક ઉપદેશ છે એ પ્રગટ થાય છે. અને શું પ્રગટ કરતો, શું કરતો પ્રગટ થાય છે કે જીવ સ્વરૂપ જીવ વસ્તુને, શુદ્ધ સ્વરૂપ જીવ વસ્તુને નિરૂપણ કરતો થતો, શબ્દમાં નિરૂપણ થાય છે. એટલે એની વ્યાખ્યા કરી છે, અહીંયા શબ્દથી વ્યાખ્યા કરી છે. બીજું શુદ્ધ નહીં છે એ શબ્દાત્મક છે, વિકલ્પાત્મક છે અને નિર્વિકલ્પાત્મક છે. તો હવે શુદ્ધને અભ્યુદતિ જો લેવું હોય તો શુદ્ધ સ્વરૂપ જે આત્મા છે, નિર્વિકલ્પ તત્વ, એને નિર્વિકલ્પ ભાવે અવલંબીને અનુભવ કરે એને શુદ્ધ નયનો અભ્યુદય કહેવામાં આવે છે. શુદ્ધ નહીં એટલે નિરૂપાધિ રૂપ જીવ વસ્તુ સ્વરૂપનો ઉપદેશ પ્રગટ થાય છે. અભ્યુદય એટલે પ્રગટ થાય છે. શું કરતો થતો પ્રગટ થાય છે, એકમ પ્રકાશન. શુદ્ધ જીવ સ્વરૂપ શબ્દાત્મક, વિકલ્પાત્મક અને નિર્વિકલ્પાત્મક, એમ ત્રણ પ્રકારે શુદ્ધની વર્ણન આવે. શુદ્ધનીનો વિકલ્પ છે લક્ષ્યપૂર્વકનો, એને પણ શુદ્ધની કહેવાય. શુદ્ધ નયના સ્વરૂપનું લક્ષ્ય, શુદ્ધ નય સ્વરૂપ જીવ છે એના લક્ષ્ય પૂર્વક ભેદ વિકલ્પ ઉઠે પણ એને શુદ્ધ નય કહે છે. શુદ્ધ નય સ્વરૂપ જે શુદ્ધ આત્મા છે એનો નિર્વિકલ્પ અનુભવ થાય તો પણ એને શુદ્ધ નય કહેવા આવે છે. જ્ઞાનાનુભૂતિ શુદ્ધ નય આત્મિકા તેરમો કળશ પછી જ આવે છે. દસમો ચાલે છે ને, તેરમો આવશે. આત્માનુભૂતિ ઇતિ શુદ્ધ નયાત્મક આયા, શુદ્ધ નયાત્મક છે આત્માનો ભાવ છે એ કેવો છે? શુદ્ધ નયાત્મક છે. હમણાં આપણે સમજમાં એ ચાલે છે, પ્રમાણ પકડ્યું છે ને, પ્રમાણનો પક્ષ ચાલે છે ને ત્યાં તો કે છે કે અનુભવ નયાત્મક છે કે પ્રમાણાત્મક છે એમ પૂછે. એને નયાત્મક પણ કહેવાય અને જે નયાત્મક હોય એ પ્રમાણાત્મક હોય જ છે, કારણ કે પ્રમાણ વગેરે નહીં હોતો નથી. હું શું કે ત્યાં વિચાર્યું ન હજુ ખ્યાલ છે ને. બે ત્રણ જણા એક જ પ્રશ્ન પૂછે, કારણ કે અંદર અંદર ચર્ચા ચાલતી હોય. પ્રમાણ છે, આ પ્રમાણનો છે વિષય, આ પ્રમાણનો વિષય છે. નહીં થી કે એટલે એને ફાવે ને. શું કહે છે અમૃતચંદ્રાચાર્યનો કોલો શું કહે છે કે આત્માનુભૂતિ થી શુદ્ધ નયાત્મિક આયા, એને શુદ્ધ નયાત્મક કીધી છે. શુદ્ધ નયાત્મક છે ત્યાં પ્રમાણ તો હોય, પ્રમાણ વગર તો નહીં સમ્યક નહીં હોય નહીં કોઈ દિવસ પ્રમાણ વગરનો નહીં પ્રવર્તતો નથી. એને પ્રમાણથી કોતો બાધા નથી, શુદ્ધ નહીં થી કોતો બાધા નથી. પણ પ્રમાણથી કોઈ શુદ્ધ નહીં થી કોતો બાધા છે તે પ્રમાણને સમજ્યા નથી ને નહીં ને પણ
પરમાત્મા વિષય તો સ્પષ્ટ કરી ગયો છે.
આ બધું સ્પષ્ટ પણ કર્યું છે, ઘણું સ્પષ્ટ કર્યું છે. હા, એટલે આ વચન થી જે વાત આવે છે નિરૂપણ કરે, શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરનાર જે વચન છે તે વચનાત્મક શુદ્ધ નય છે. અને શુદ્ધ નયના અવલંબન લઈને જ્ઞાનમાં જે દશા થઈ, જે જ્ઞાનના અંશે શુદ્ધ સ્વરૂપનું અવલંબન લીધું તે જ્ઞાનના અંશને શુદ્ધ નય કહીએ. અને એવા શુદ્ધ સ્વરૂપમાં લક્ષ્યપૂર્વક વિકલ્પ આવે, લક્ષ્મણ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ હોય અને એનો વિકલ્પ ઉઠે તો પણ એને શુદ્ધ નહીં કહેવામાં કહેવાય છે. નયાત્મક દશા પણ કહેવાય છે, એક ને એક દશાને નયાત્મક પણ કહેવાય છે અને નયાત્મક પણ કહેવાય છે. તેરમા કળશમાં એને નયાત્મક કીધું, 144માં એને નયાતીત કીધું, અતિક્રાંત કીધો, નહીંથી અતિક્રાંત કીધો એ જ અનુભવ. વિકલ્પ વાળી નહીં નો અતિક્રાંત પણ કર્યું છે એમ લેવું. એટલે વિકલ્પ વાળી નહીં છે એને આગમનો નહીં કહેવાય છે અને નિર્વિકલ્પ નહીં છે એને અધ્યાત્મનો નહીં કહેવાય છે એમ છે. વિકલ્પ વાળો જે પ્રમાણ છે એને આગમનું પ્રમાણ કહેવાય છે અને નિર્વિકલ્પ પ્રમાણ છે તેને અધ્યાત્મનું પ્રમાણ કહેવાય છે. કેમ કે આગમનો વિષય અનંત પૂતગોળો છે અને અધ્યાત્મનો વિષય એક આત્મા છે. જે આત્માનો વિષય થયો ત્યાં અધ્યાત્મ થયું અને વિકલ્પ થયો ત્યાં પૂતગોળોનો અવલંબન છે, કર્મનો ઉદય છે, ઉદયના સાથે અવલંબન છે વિકલ્પ. એટલે આગમમાં જાય છે જાઓ એમ છે, ચોખ્ખું છે. એ શુદ્ધ ને શું કરતો પ્રગટ થાય છે કે શુદ્ધ સ્વરૂપ જીવ વસ્તુને એકમ માંથી શુદ્ધ સ્વરૂપ કર્યું, બે નહીં, જેમાં બે છે નહીં. નિરૂપતો થકો કેવું છે શુદ્ધ જીવ સ્વરૂપ કે આદિ અંત વિમુક્તમ, આદિ અંત એટલે સમસ્ત પાછલા અને આગામી કાળથી જે
નહીં
છે, આદિ પણ નથી અને અંત પણ નથી, વિમુક્ત એટલે નથી, મુક્ત છે એનાથી, આદિથી પણ મુક્ત છે, અંતથી પણ મુક્ત છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવ વસ્તુનો આદિ પણ નથી અને અંત પણ નથી. જે આવું સ્વરૂપ સૂચવે તેનું નામ શુદ્ધનય છે. આવા સ્વરૂપનું પ્રતિપાદન કરે એનું નામ શુદ્ધનય છે. વળી કેવી છે જીવ વસ્તુ કે વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ, વિલય થઈ ગયા છે. સંકલ્પ એટલે રાગાદી પરિણામ અને વિકલ્પ એટલે અનેક નય વિકલ્પ રૂપ જ્ઞાનના પર્યાય. જો વિકલ્પમાં જ્ઞાનના પર્યાય લીધા, લક્ષ્મણ આત્મા છે ને એટલે અનેક નય વિકલ્પ રૂપ જ્ઞાનના પર્યાય, એટલે વિકલ્પ વાળી પણ નય કહેવાય છે, નિર્વિકલ્પ પણ નહીં કહેવાય છે અને શબ્દને પણ નહીં કહેવામાં આવે છે. એટલે એમને શું છે કે સંકલ્પ વિકલ્પમાં નહીં લેવાતા ને, એટલે અહીંયા પણ શબ્દ નહીં લીધો. પહેલાં શુદ્ધને અભ્યુદ્ધમાં શબ્દ નહીં લીધો અને વિકલ્પમાં વિકલ્પ વાળી નહીં લીધો. અને જે ઓલો શુદ્ધ નહીં છે એ નવમીમાં લઈ લીધો એમને, નવમાં કળશમાં જે અનુભવ છે કે એમાં કાંઈ નહીં પ્રમાણ નહીં નિક્ષેપ બધા જુઠ્ઠા થઈ જાય છે અનુભવ આવતા, એ શુદ્ધ નહીં છે. વળી કેવી છે શુદ્ધ જીવ વસ્તુ કે વિલય થઈ ગયા છે રાગાદી પરિણામ અને અનેક નય વિકલ્પ રૂપ જ્ઞાનના પર્યાય જઈને એવી છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત સંકલ્પ વિકલ્પથી રહિત વસ્તુ સ્વરૂપનો અનુભવ તે સમ્યક છે, એને શુદ્ધમય પણ કહો અને એને સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. એટલે સારાંશ કાઢ્યો, ભાવાર્થ કહીને સારાંશ કાઢ્યો કે સમસ્ત સંકલ્પ વિકલ્પ છે, રાગાદી ભાવોના પરિણામ પણ રહિત થઈ ગયા, નયના વિકલ્પો પણ કોઈ ન રહ્યા અને જે વસ્તુનો અનુભવ રહ્યો, વસ્તુ સ્વરૂપનો અનુભવ રહ્યો તે સમ્યક છે, એ સમ્યક્ત્વ છે, સમ્યકપણું છે. શ્રદ્ધાનું પણ સમ્યકપણું, જ્ઞાનનું પણ સમ્યકપણું, ચારિત્રનું પણ, અનંત ગુણોનું સમ્યકપણું છે. મળી કેવી છે શુદ્ધ જે વસ્તુ કે પરભાવભિન્ન, રાગાદી ભાવોથી છે, રાગાદી ભાવોને બધા પરભાવ સીધા, જેટલા કર્મના ઉદયને અવલંબીને પરિણામ થાય, આત્માને છોડીને જે બધા પરિણામ થાય આત્માના અવલંબન વગરના, એ બધાને પરભાવ કહેવામાં આવે છે. એ પરભાવથી ભિન્ન છે આ સુધી વસ્તુ. વળી કેવી છે કે અપૂર્ણમ અને પોતાના ગુણોથી પરિપૂર્ણ છે, રહી છે, રહી છે, રહી છે એમ કહેતા એમ ને, સંકલ્પથી રહીત, વિકલ્પથી રહીત, પરભાવથી રહીત. સહિત શું કે પોતાના આનંદ ગુણોથી પરિપૂર્ણ છે, અભેદ છે પણ એમાં આનંદ ગુણો ગર્ભિત છે, આનંદ ગુણોના ભેદ ગર્ભિત છે. આનંદ ગુણો કહેતા આનંદ ગુણોના ભેદ થઈ ગયા ને, આનંદ કે આનંદ ભેદ છે, એનાથી પરિપૂર્ણ છે. પણ ભેદ નહીં એમ જોવું, વસ્તુને ભેદથી જોવી નહીં. પોતાના ગુણોથી પરિપૂર્ણ છે, સારું છે, બધા જણાતા નથી, બધા કાંઈ અત્યારે જણાતા નથી સદવસ્થામાં, નહીં તો એ ભેદ ભેદ જ એને જોવા ગમે. ભેદમાં ઉભો છે ને ભેદની રૂચિમાં, આ જ્ઞાન ગુણ આવો, પ્રસંગ ગુણ આવો, આનંદ ગુણ આવો, ફલાણો ગુણ આવો, ફલાણો ગુણ આવો, પણ હવે શું કામ છે તારું, હવે સ્વરૂપે કેવો છે એ જો. એ વાત ચાલુ છે, જ્ઞાન ને સ્વભાવથી જોવું છે, જ્ઞાનમાં ભેદો નથી જોવા, પણ જ્ઞાન ને સ્વભાવથી જોવામાં આવે તો જ્ઞાન સુખ સ્વભાવે, સુખ રૂપે જોવામાં બસ આટલું પ્રયોજન પૂરતું છે, આટલું વધારે પ્રયોજન કાંઈ છે નહીં. બીજા ભેદ બધા પોતાના ગુણોથી પરિપૂર્ણ છે, ભલે કેવી છે વસ્તુ, કે આત્મસ્વભાવ અપૂર્ણમ આત્મસ્વભાવ, પોતાના આત્મસ્વભાવથી પરિપૂર્ણ છે, આત્માનો એ નિજ સ્વભાવ છે, અનંત ગુણોથી પરિપૂર્ણ છે, એવો જ આત્માનો નિજ ભાવ છે, નિજ સ્વભાવ છે, અથવા એ સ્વરૂપ છે આત્માનું, મૂળ સ્વરૂપ એવું છે. આ બધા બહુ અધ્યાત્મ રસવાળા કલશો છે. જીવ અધિકાર ચાલે છે ને, આપણો જીવનો અધિકાર છે, અધ્યાત્મ તત્વનો જ અધિકાર છે. સમયસાર બહુ જ અધ્યાત્મ રસથી ભરેલા
ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવી.